એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજની આપણી ચર્ચા એક એવા કલાકાર વિશે છે જેમના ગીતો એમ પેઢીઓથી ગુંજતા રહ્યા છે, બોબ ડાયલન. પણ આજે આપણે એમની આત્મકથા કે એવું કંઈ નથી જોવાના.
હા,
આપણે ડાયલનને એક આમ જુદા જ દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીશું, એક એવો લેન્સ જે કદાચ ઘણાને નવાઈ પમાડે.
બિલકુલ. આપણી આજની વાતનો આધાર છે સર ક્રિસ્ટોફર રિક્સનું પુસ્તક ડાયલન્સ વિઝન્સ ઓફ સિન. અને રિક્સ ખબર છે કોઈ સામાન્ય રોક વિવેચક નથી.
હા, એજ.
એ તો અંગ્રેજી સાહિત્યના બહુ જ મોટા ગજાના આમ વિદ્વાન પ્રોફેસર છે, અને એમણે ડાયલનના ગીતોનું જે વિશ્લેષણ કર્યું છે એ અસાધારણ છે, બહુ જ ઊંડું.
અને એમનો જે મુખ્ય વિચાર છે એ જ આમ ક્રાંતિકારી જેવો છે. નહીં, એમ કહે છે કે ડાયલન ખાલી પોપ્યુલર મ્યુઝિશિયન નથી, પણ અંગ્રેજી સાહિત્યની જે મોટી પરંપરા છે એના કવિ છે.
બરાબર.
મિલ્ટન, કીટ્સ, ટેનિસન જેવા કવિઓની હરોળમાં મૂકે છે એમને. આ વાત જ ડાયલન વિશેની આપણી સમજને યુનો પડકારે છે.
સાચી વાત. રિક્સ ડાયલનના કામને ખાલી સામાજિક ટિપ્પણી કે આમ પેઢીનો અવાજ તરીકે નથી જોતા, એ એને માનવ સ્થિતિ, ખાસ કરીને માણસના નૈતિક સંઘર્ષોનું ગહન સંશોધન ગણે છે. એમની દલીલ છે કે ડાયલનના ગીતોમાં એટલી જ કલાત્મક જટિલતા અને નૈતિક ઊંડાણ છે જેટલું ક્લાસિકલ કવિતામાં હોય.
આ વાત ખરેખર મહત્વની છે, કારણ કે આપણને પોપ્યુલર કલ્ચરને પણ વધુ ગંભીરતાથી જોતા શીખવે છે. પેલી ઉચ્ચ અને નિમ્ન કળા વચ્ચેની દિવાલો જાણે તૂટે છે.
ચોક્કસ.
તો ચાલો સર ક્રિસ્ટોફર રિક્સ અને એમના આ વિશ્લેષણ વિશે થોડું વધુ જાણીએ. એમની બેકગ્રાઉન્ડ શું છે, એ ડાયલન સુધી પહોંચ્યા કઈ રીતે?
જો, સર ક્રિસ્ટોફર રિક્સ સાહિત્યિક વિવેચનમાં બહુ મોટું નામ છે. ઓક્સફર્ડમાં પોએટ્રીના પ્રોફેસર હતા, પછી બોસ્ટન યુનિવર્સિટીમાં. એમણે મિલ્ટન, કીટ્સ, ટેનિસન, ટીએસ એલિયટ જેવા આમ સાહિત્યના દિગ્ગજો પર ઘણું લખ્યું છે અને બહુ પ્રભાવશાળી કામ કર્યું છે.
ઓકે.
એમનું ધ્યાન હંમેશા ભાષાની બારીકાઈઓ, કવિતાનો અવાજ, એનું નૈતિક અર્થઘટન એ બધા પર રહ્યું છે.
એટલે એમનો પરિપ્રેક્ષ્ય તો શુદ્ધ સાહિત્યનો છે. તો પછી બોબ ડાયલન જેવા રોકસ્ટારમાં આટલો રસ કેમ પડ્યો? આ જોડાણ આમ થોડું અજુક તો નથી લાગતું?
હા, પણ એ જ તો રિક્સના કામની ખાસિયત છે. એ ડાયલનમાં એ જ ગુણો જુએ છે જે મહાન કવિઓમાં જુએ છે. ભાષા પર અદ્ભુત પકડ, નૈતિક મુદ્દાઓ સાથે સતતનો સંવાદ અને માનવ અનુભવની જે જટિલતા છે એને પકડવાની ક્ષમતા. રિક્સ માટે ડાયલનનું માધ્યમ ભલે ગીત હોય, પણ કળાની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની છે.
અને એમની વિશ્લેષણ કરવાની રીત કઈ છે? ગીતોને એ કઈ રીતે તપાસે છે?
રિક્સ મુખ્યત્વે ક્લોઝ રીડિંગ એટલે કે સૂક્ષ્મ વાંચનની પદ્ધતિ અપનાવે છે.
ક્લોઝ રીડિંગ એટલે કે શું?
એટલે ગીતના દરેક શબ્દ, દરેક પ્રાસ, એનો લય, ધ્વનિ, સંદર્ભ, એમાં રહેલી અસ્પષ્ટતા, આ બધું જ બહુ બારીકાઈથી જોવાનું. એ ગીતને એક સાહિત્યિક ટેક્સ્ટ તરીકે લે છે.
ઓકે.
અને એના અંદરના પુરાવાઓ પરથી જ અર્થ તારવે છે. જેમ કે કોઈ ચોક્કસ શબ્દ કેમ વાપર્યો, પ્રાસ કઈ રીતે અર્થને ઘડે છે, ડાયલનના ગાવાની જે લડણ છે એ શું કહેવા માંગે છે, આ બધું જ એમના વિશ્લેષણમાં આવે.
પણ આ પદ્ધતિ ડાયલન જેવા ગીતકાર માટે કેટલી યોગ્ય ગણાય? ઘણા તો એમના ગીતોને આમ સાહજિક, કાચા, રો માને છે.
રિપ્સની દલીલ જે છે કે ડાયલનની કળામાં જે દેખીતી સાહજિકતા છે ને, એની પાછળ ઊંડી કારીગરી છે. એમની ભાષા એમણે સભાનપણે પસંદ કરી છે, ઘડી છે.
બરાબર.
અને ક્લોઝ રીડિંગ આ છુપાયેલી જટિલતા અને કલાત્મક હેતુને બહાર લાવવામાં મદદ કરે છે. એ ડાયલનને ખાલી સામાજિક રાજકીય સંદર્ભમાં નહીં, પણ એક કલાકાર તરીકે, ભાષા સાથે કામ કરતા સર્જક તરીકે જોવામાં મદદ કરે છે.
ઠીક છે, હવે વાત કરીએ એમની મુખ્ય દલીલની અને પુસ્તકની રચનાની. રિક્સ ડાયલનના આટલા મોટા કામને સમજવા માટે કયું માળખું વાપરે છે?
હા, મને લાગે છે રિક્સના અભિગમનો સૌથી રસપ્રદ અને કદાચ થોડો વિવાદાસ્પદ કહી શકાય એવો હિસ્સો છે.
એમ શું છે?
એ ડાયલનની કળાને સમજવા માટે પરંપરાગત ખ્રિસ્તી નૈતિક માળખાનો ઉપયોગ કરે છે. 7 ઘાતક પાપ, 4 મુખ્ય સદગુણ અને 3 દૈવી કૃપા.
7 ઘાતક પાપ એટલે પેલું ગર્વ, ઈર્ષ્યા, ક્રોધ, આળસ, લોભ, અતિભોગ અને વાસના. આ તો સદીઓ જૂના ધાર્મિક ખ્યાલો થયા. આજના રોક મ્યુઝિકના ગીતો પર આ લાગુ પડે?
રિક્સ માને છે કે બિલકુલ પડે. એમના મતે આ પાપ એ મૂળભૂત માનવીય નબળાઈઓ છે, નૈતિક ભ્રષ્ટાચારના સ્વરૂપો છે જે સમય સાથે બદલાતા નથી, કાલાતીત છે. અને ડાયલનના ગીતો આ નબળાઈઓનું સતત ચિત્રણ અને વિશ્લેષણ કરે છે, ભલે એ સીધા ધાર્મિક સંદર્ભમાં ન હોય. પુસ્તકનો પહેલો મોટો ભાગ આ સાત પાપો પર જ છે. એમાં રિક્સ ડાયલનના અલગ અલગ ગીતોમાં આ પાપો કઈ રીતે દેખાય છે એ તપાસે છે.
રસપ્રદ. અને પછી સદ્ગુણ અને કૃપાનું શું?
એ પછી આવે. પુસ્તકનો બીજો ભાગ ચાર મુખ્ય સદ્ગુણો એટલે કે વિવેક, સંયમ, ધૈર્ય અને ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ એ નૈતિક શક્તિઓ છે જે પાપનો સામનો કરવામાં મદદ કરે છે એમ કહી શકાય.
બરાબર.
રિક્સ તપાસે છે કે ડાયલનના ગીતોમાં આ આદર્શો કઈ રીતે રજૂ થાય છે, અથવા તો એમની ગેરહાજરી કેવી રીતે દેખાય છે.
અને છેલ્લો ભાગ પેલી કૃપા વિશે.
હા, ત્રીજો ભાગ ત્રણ દૈવી કૃપાઓ, શ્રદ્ધા, આશા અને પ્રેમ અથવા કરુણાની વાત કરે છે. આ એવા ગુણો છે જે ઘણીવાર માનવીય પ્રયત્નોથી પરગણાય છે, ક્યારેક દૈવી હસ્તક્ષેપ કે આંતરિક પરિવર્તન સાથે જોડાયેલા હોય છે. રિક્સ ડાયલનના ગોસ્પેલ યુગના ગીતો અને બીજા આધ્યાત્મિક ગીતોમાં આ કૃપાઓની જે જટિલ અભિવ્યક્તિ છે એનું વિશ્લેષણ કરે છે.
આ માળખું ખરેખર ડાયલનના કામને એક અલગ જ નૈતિક અને આધ્યાત્મિક ગંભીરતા આપે છે. સામાન્ય રીતે આપણે પોપ્યુલર મ્યુઝિક સાથે આવું નથી જોડતા.
બરાબર.
તો આ આખા વિશ્લેષણ પછી રિક્સ ડાયલનના વારસા વિશે શું તારણ કાઢે છે?
રિક્સનું અંતિમ તારણ એ છે કે બોબ ડાયલન ખાલી પેઢીનો અવાજ કે સાંસ્કૃતિક આઇકોન નથી, પણ અંગ્રેજી ભાષાના મહાન નૈતિક કવિઓમાંના એક છે.
ઓહો.
અર્ધી કળા માનવ આત્માના જે શાશ્વત સંઘર્ષો છે, પાપ સામેનો સંઘર્ષ, સદ્ગુણ માટેનો પ્રયત્ન, કૃપાની ઝંખણા એને વાચા આપે છે. એમની ભાષા પરની પકડ, પ્રાસ અને લયનો જે કુશળ ઉપયોગ છે અને નૈતિક મુદ્દાઓને સમજવાની એમની ઊંડી દ્રષ્ટિ એ એમને કાલાતીત બનાવે છે. રિક્સ એમને પોપ્યુલર મ્યુઝિકના ક્ષેત્રમાંથી ઊંચકીને સાહિત્યના શાશ્વત કેનનમાં સ્થાન આપે છે.
આ ખરેખર ડાયલેન અને લોકપ્રિય સંગીત બંનેને જોવાની એક નવી જ રીત છે. ચાલો હવે રિક્સના વિશ્લેષણ મુજબ ડાયલેનની કળાના જે મૂળભૂત તત્વો અને મૂલ્યો છે એના પર થોડું વધુ ધ્યાન આપીએ. ડાયલનનું જે નૈતિક વિશ્વ છે એને રિક્સ કઈ રીતે વર્ણવે છે?
રિક્સના મતે ડાયલનનું વિશ્વ નૈતિક રીતે આમ જટિલ છે અને ઘણીવાર અંધકારમય પણ લાગે. એમાં સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ સતત ચાલતો રહે છે.
હા,
લાલચ, વિશ્વાસઘાત, અન્યાય, શક્તિનો દુરુપયોગ, આ બધું એમના ગીતોમાં વારંવાર આવે, પણ સાથે સાથે મુક્તિ, ન્યાય અને કરુણા માટેની તડપ પણ દેખાય છે.
એટલે કોઈ સીધો જવાબ નથી આપતા?
ના, બિલકુલ નહીં. કોઈ સરળ નૈતિક સૂત્રો નથી આપતા, પણ નૈતિક દ્વિધાઓ અને માનવીય સ્થિતિની જે જટિલતા છે એ રજૂ કરે છે.
અને તમે ભાષાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રિક્સ ડાયલનની ભાષાની શક્તિને કઈ રીતે જુએ છે?
રિક્સ માટે તો ડાયલનની ભાષા જ એમની કળાનું કેન્દ્ર છે. ખાસ કરીને એમના પ્રાસના ઉપયોગ પર રિક્સ બહુ ધ્યાન આપે છે.
પ્રાસ?
હા, રિક્સ કહે છે કે ડાયલન માટે પ્રાસ ખાલી શોભા નથી, પણ વિચારવાનું અને શોધવાનું સાધન છે. એને રાઇમ ઓફ રીઝન કહે છે, એટલે કે કારણનો પ્રાસ. એક સારો પ્રાસ બે અલગ લાગતા વિચારો વચ્ચે અણધાર્યો પણ સાચો સંબંધ જોડી શકે છે.
વાહ.
શબ્દોની પસંદગી, એના ધ્વનિ, એની સંદિગ્ધતા, બાઇબલ અને સાહિત્યના જે સંદર્ભો વાપરે છે, આ બધું મળીને ગીતના અર્થમાં ઘણા બધા સ્તરો ઉમેરે છે.
આ તો શબ્દોની વાત થઈ, પણ ડાયલન તો ગાયક પણ છે. એમના ગાવાના અવાજનું શું મહત્વ છે રિક્સના વિશ્લેષણમાં?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. રિક્સ ભારપૂર્વક કહે છે કે ડાયલનના ગીતોને ખાલી છાપેલા શબ્દો તરીકે વાંચી ન શકાય. એમનો ગાવાનો અવાજ, એની લઢણ, એનો ટોન, એમાં રહેલો વ્યંગ, ક્રોધ, થાક, કરુણા એ ગીતના અર્થનો એક અભિન્ન ભાગ છે.
દાખલા તરીકે,
જેમ કે લાઇક અ રોલિંગ સ્ટોન ગીતમાં જે તિરસ્કાર અને વ્યંગનો સૂર છે એ ગીતના નૈતિક સંદેશને વધુ ધારદાર બનાવે છે. અવાજ પોતે જ એક નૈતિક વલણ બતાવે છે.
બરાબર. અને પેલું પવિત્ર અને લૌકિકના મિશ્રણ વિશે રિક્સ શું કહે છે? ડાયલન ઘણીવાર બાઇબલના સંદર્ભો અને રોજિંદા જીવનની ભાષાને ભેળવી દે છે.
હા, રિક્સ આને ડાયલનની પ્રતિભાનું એક મુખ્ય પાસું ગણે છે. ડાયલન બહુ સહજતાથી આધ્યાત્મિક ભાષા અને બાઇબલના ચિત્રોને આધુનિક દુનિયાવી પરિસ્થિતિઓ અને પાત્રો સાથે જોડી દે છે.
એનાથી શું થાય છે?
એનાથી એમના ગીતોમાં એક અનોખું ઊંડાણ આવે છે. પવિત્ર બાબતો વધુ વાસ્તવિક લાગે છે અને રોજબરોજની લૌકિક બાબતોને એક નૈતિક ગંભીરતા મળે છે.
અંતરાત્મા અને નૈતિક નિર્ણયની થીમ પણ વારંવાર આવે છે, નહીં?
બિલકુલ. રિક્સ નોંધે છે કે ડાયલનના ઘણા ગીતો સાંભળનારના અંતરાત્માને ઢંડોળવાનું કામ કરે છે. એ સીધા આરોપ મૂકે છે, નૈતિક દંભને ઉઘાડો પાડે છે, અથવા તો સાંભળનારને અસ્વસ્થ કરી દે એવા સત્યોનો સામનો કરવા મજબૂર કરે છે. ગીતો ઘણીવાર એક નૈતિક ચુકાદા જેવું કામ કરે છે. સાંભળનારને પોતાની જાતને અને સમાજને સવાલ પૂછવા પ્રેરે છે.
અને છેલ્લે અસ્પષ્ટતા. ડાયલનના ગીતો ઘણીવાર ગૂઢ લાગે છે, સમજવા અઘરા. રિક્સ આને કઈ રીતે જુએ છે? નબળાઈ તરીકે કે શક્તિ તરીકે?
રિક્સ અસ્પષ્ટતાને ડાયલનની કળાની શક્તિ માને છે, નબળાઈ નહીં. એમના મતે આ અસ્પષ્ટતા માનવ અનુભવ અને નૈતિક પરિસ્થિતિઓની જે જટિલતા અને અનિશ્ચિતતા છે એને પ્રતિબિંબિત કરે છે.
એટલે કે જીવન જેવું જ.
હા, બરાબર. જીવનમાં હંમેશા સ્પષ્ટ જવાબો નથી હોતા અને ડાયલનની કળા આ વાસ્તવિકતાને સ્વીકારે છે. અને આ અસ્પષ્ટતાને કારણે સાંભળનાર પણ અર્થઘટનમાં સક્રિય બને છે, વિચારવા મજબૂર થાય છે.
ખૂબ સરસ. આ બધા સૈદ્ધાંતિક મુદ્દાઓ થયા. હવે ચાલો કેટલાક નક્કર ઉદાહરણો જોઈએ. રિક્સ કયા ગીતોનો ઉપયોગ એમના મુખ્ય મુદ્દાઓ સમજાવવા માટે કરે છે? લાઇક અ રોલિંગ સ્ટોનથી શરૂ કરીએ.
હા, લાઇક અ રોલિંગ સ્ટોન રિક્સના વિશ્લેષણમાં આમ કેન્દ્ર સ્થાને છે, ખાસ કરીને પહેલા પાપ ગર્વના ઉદાહરણ તરીકે.
અચ્છા.
રિક્સ આ ગીતનું પાને પાનું ભરીને વિશ્લેષણ કરે છે. એ દર્શાવે છે કે આ ગીત ખાલી કોઈ પૈસાદાર ઊંચા સમાજની વ્યક્તિની મજાક નથી ઉડાવતું, પણ ગર્વ અને એના કારણે થતા પતનનું એક શક્તિશાળી નૈતિક રૂપક છે.
આ ગીતમાં ભાષા અને અવાજનો કેવો ખાસ ઉપયોગ રિક્સ નોંધે છે?
રિક્સ ગીતના જે નિષ્ઠુર સતત ચાલતા પ્રાસ છે, અલોન, સ્ટોન, અનનોન, હોમ, એના પર ધ્યાન દોરે છે. એ કહે છે કે આ પ્રાસ જાણે પેલી વ્યક્તિની એકલતા અને નૈતિક ખાલીપાને ધ્વનિ દ્વારા મજબૂત બનાવે છે.
જાણે પથ્થર ફેંકતા હોય એવું.
હા, કંઈક એવું જ. અને સાથે ડાયલનનો ગાવાનો અવાજ, એમાં રહેલો વ્યંગ, તિરસ્કાર અને લગભગ ક્રૂરતા જેવો ભાવ એ પાત્ર પ્રત્યેના નૈતિક નિર્ણયને સ્પષ્ટ કરે છે. એ ખાલી મજાક નથી, પણ ગર્વના પાપનું એક ભયાનક ચિત્રણ છે.
આ તો પાપનું ઉદાહરણ થયું. હવે સદ્ગુણના ક્ષેત્રમાંથી કોઈ મુખ્ય ઉદાહરણ?
ચોક્કસ. ન્યાય, જસ્ટિસના સદ્ગુણ માટે રિક્સ ધ લોનસમ ડેથ ઓફ હેટી કેરોલને એક ઉત્તમ ઉદાહરણ માને છે. આ ગીત એક સાચી ઘટના પર આધારિત છે, ખબર છે?
હા, સાંભળ્યું છે.
જેમાં એક ધનવાન શ્વેત યુવક વિલિયમ ઝેન્ઝિંગર ગુસ્સામાં એક અશ્વેત બારમેડ હેટી કેરોલ પર લાકડીથી હુમલો કરે છે અને તેણીનું મૃત્યુ થાય છે, છતાં એને માત્ર 6 મહિનાની નજીવી સજા થાય છે.
બહુ દુઃખદ ઘટના હતી. આ ગીતની રજૂઆત વિશે રિક્સ શું કહે છે? એ કઈ રીતે ન્યાયની વાત કરે છે?
રિક્સ ગીતની જે સંયમિત, લગભગ પત્રકાર જેવી કથન શૈલી છે એના પર ભાર મૂકે છે. ડાયલન ભાવનાત્મક ભાષા કે સીધો ગુસ્સો વ્યક્ત નથી કરતા, પણ તથ્યો રજૂ કરે છે. અને ખાસ કરીને દરેક કડીના અંતે જે લાઈન આવે છે, જે સાંભળનારને કહે છે કે અત્યારે રડવાનો સમય નથી, નાઉ એન્ડ ધ ટાઈમ ફોર યોર ટીયર્સ, એ સાંભળનારને તાત્કાલિક ભાવુક થતા રોકે છે.
હા, એ લાઈન બહુ અસરકારક છે.
રિક્સ કહે છે કે આનાથી ડાયલન સાંભળનારને ઠંડા, કઠિન નૈતિક નિર્ણય તરફ દોરી જાય છે, જે ગીતના અંતે આવતા ઝેન્ઝિંગરના અપરાધ અને સજાના વર્ણન સાથે વધુ શક્તિશાળી બને છે. તે ન્યાયની નિષ્ફળતા પર એક ઠંડો પણ અત્યંત પ્રભાવી ચુકાદો છે.
બરાબર. અને ત્રીજું ઉદાહરણ કૃપાના ક્ષેત્રમાંથી, શ્રદ્ધા, આશા કે પ્રેમ વિશે.
કૃપા અને ખાસ કરીને શ્રદ્ધાની જટિલતા માટે રિક્સ એવરી ગ્રેન ઓફ સેન્ડ ગીતને ડાયલનના આધ્યાત્મિક ગીત લેખનનું શિખર ગણે છે. આ ગીત ડાયલનના 1980ના દાયકાની શરૂઆતના ગોસ્પેલ યુગનું છે,
એ યુગ જ્યારે તેઓ ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા હતા.
હા, બરાબર.
આ ગીતને રિક્સ આટલું મહત્વનું કેમ માને છે? એમાં શું ખાસ છે?
કે રિક્સ એની ભાષાની સુંદરતા, એની બાઇબલ અને વિલિયમ બ્લેક જેવા કવિઓ સાથેની સમાનતા અને એમાં વ્યક્ત થતી ઊંડી નમ્રતા અને આધ્યાત્મિક સમર્પણની ભાવનાની બહુ પ્રશંસા કરે છે. એ ખાસ કરીને ગીતની પ્રામાણિકતા પર ભાર મૂકે છે. પેલી પંક્તિઓ છે ને, સમટાઇમ્સ આઈ ટર્ન દે સમવન દેર, અધર ટાઇમ્સ ઇટ્સ ઓનલી મી.
ક્યારેક હું ફરું છું ત્યાં કોઈક હોય છે, બીજી વાર ફક્ત હું જ હોઉં છું.
હા, આ શંકા અને શ્રદ્ધા વચ્ચેનો જે વાસ્તવિક તણાવ છે એને સુંદર રીતે પકડે છે. રિક્સના મતે આ ગીત શ્રદ્ધાની જે મુસાફરી છે એની અનિશ્ચિતતાઓ અને એના આશ્વાસનો સાથેનું એક પરિપક્વ અને પ્રામાણિક ચિત્રણ છે. ખાલી ધાર્મિક ઉપદેશ નથી, પણ ઊંડો આત્મસંવાદ છે.
આ ત્રણેય ઉદાહરણો ખરેખર દર્શાવે છે કે રિક્સનું વિશ્લેષણ કેટલું સૂક્ષ્મ અને ઊંડાણવાળું છે. આપણને આમ પરિચિત ગીતોને પણ નવી રીતે જોવા અને સાંભળવા પ્રેરે છે.
બિલકુલ.
તો આ બધી ચર્ચા પરથી એક સામાન્ય સાંભળનાર તરીકે આપણે શું બોધપાઠ લઈ શકીએ? રિક્સનું આ કામ આપણને શું શીખવી શકે?
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો બોધપાઠ તો ઊંડાણપૂર્વક સાંભળવાની કળા વિશે છે. રિક્સ આપણને શીખવે છે કે પોપ્યુલર ગીતોને પણ સાહિત્યની જેમ ધ્યાનથી સાંભળવા જોઈએ,
માત્ર સંગીત કે ઉપરછલ્લા ભાવ પર નહીં.
હા, ખાલી સંગીત કે ઉપરછલ્લા ભાવ પર ધ્યાન આપવાને બદલે શબ્દો, પ્રાસ, લય, ગાયકની લઢણ અને એમાં છુપાયેલા અર્થો પર ધ્યાન આપવું. આ અભિગમ આપણને કોઈપણ કળા સ્વરૂપને વધુ સારી રીતે માણવામાં મદદ કરી શકે છે.
અને પેલું નૈતિક માળખું, પાપ, સદગુણ, કૃપા, શું તે આજે પણ એટલું જ સુસંગત છે?
રિક્સનું કામ ચોક્કસપણે દર્શાવે છે કે આ પ્રાચીન ખ્યાલો આજે પણ માનવ સ્વભાવ અને કળાને સમજવા માટે શક્તિશાળી સાધનો બની શકે છે. એ આપણને આપણા પોતાના જીવનમાં અને આપણી આસપાસની દુનિયામાં આ નૈતિક શક્તિઓ, ગર્વ હોય કે કરુણા, ન્યાયની ઝંખના હોય કે આશા, કેવી રીતે કામ કરે છે તે વિશે વિચારવા પ્રેરે છે.
બરાબર.
કળા આ ખ્યાલોનું અન્વેષણ કરવા માટેનું એક માધ્યમ બની શકે છે.
અને ઉચ્ચ અને નિમ્ન સંસ્કૃતિના ભેદભાવ વિશે શું કહી શકાય?
રિક્સનું કાર્ય આ ભેદભાવને સ્પષ્ટપણે નકારે છે. એ આપણને શીખવે છે કે ગહન, કલાત્મક અને નૈતિક સત્યો એમ કે અનપેક્ષિત જગ્યાએ મળી શકે છે, ભલે તે રોક આલ્બમ હોય, ફિલ્મ હોય કે કોઈ બીજું લોકપ્રિય માધ્યમ.
શરત એટલી કે આપણે ખુલ્લા મને જોઈએ.
હા, બસ મહત્વનું છે કે આપણે ખુલ્લા મનથી અને વિશ્લેષણાત્મક દ્રષ્ટિથી જોઈએ અને સાંભળીએ.
અને છેવટે ભાષા પ્રત્યેની સજાગતા.
હા, આ પુસ્તક શબ્દોની શક્તિ અને સુંદરતાની ઉજવણી જેવું છે. ડાયલન શબ્દોના જાદુગર છે અને રિક્સ આપણને એ જાદુ સમજવામાં મદદ કરે છે. એ આપણને ભાષાની સૂક્ષ્મતા, એના અર્થઘટનની શક્યતાઓ અને સત્યને ઉજાગર કરવાની કે છુપાવવાની એની શક્તિ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. સારી ભાષાનો ઉપયોગ વિચારને સ્પષ્ટતા અને ઊંડાણ આપે છે, ખરું ને?
બિલકુલ સાચી વાત. અદ્ભુત. તો આ સમગ્ર ચર્ચાને અંતે જો આપણે રિક્સના પુસ્તકમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો તે કયા હશે?
ચોક્કસ. પેલું એક ભાવનાત્મક અંતરદૃષ્ટિ. ડાયલનની કળાની જે સાચી ભાવનાત્મક શક્તિ છે એ ખાલી શબ્દોમાં નથી, પણ એમના અવાજની અભિવ્યક્તિ અને ભાષાના અનોખા ઉપયોગના મિશ્રણમાં છે. આ મિશ્રણ ગર્વનો અહંકાર, અન્યાય સામેનો ગુસ્સો, શ્રદ્ધાની નમ્રતા કે કરુણાની ઊંડી લાગણી જેવી જટિલ નૈતિક ભાવનાઓને બહુ જ અસરકારક રીતે વ્યક્ત કરે છે, જે સીધી સાંભળનારના હૃદયને સ્પર્શે છે.
બરાબર. બીજું એક બૌદ્ધિક અંતરદૃષ્ટિ. બોબ ડાયલનનું ગીતલેખન એ ખાલી લોકપ્રિય મનોરંજન નથી, પણ ગંભીર સાહિત્યરીત વિશ્લેષણને પાત્ર છે. રિક્સના કામથી એ સ્પષ્ટ થાય છે કે ડાયલનનું સ્થાન અંગ્રેજી સાહિત્યની મહાન પરંપરામાં છે, અને યુનો પોપ્યુલર મ્યુઝિક પણ ઉચ્ચ કક્ષાની બૌદ્ધિક રીતે પડકારરૂપ કળા હોઈ શકે છે, જેને વિદ્વાનોએ પણ ગંભીરતાથી લેવી જોઈએ.
અને ત્રીજું એક સાર્વત્રિક અંતરદૃષ્ટિ. પાપ, સદગુણ અને કૃપા જેવા પરંપરાગત નૈતિક માળખા એ ખાલી જૂના ધાર્મિક ખ્યાલો નથી, પણ સમકાલીન કળા અને માનવ સ્થિતિને સમજવા માટે આજે પણ અત્યંત સુસંગત અને શક્તિશાળી લેન્સ છે. કળા, ખાસ કરીને ડાયલન જેવી મહાન કળા, આપણને અસ્વસ્થ કરી શકે તેવા નૈતિક સત્યોનો સામનો કરવા અને માનવીય અનુભવની જટિલતા પર ઊંડાણપૂર્વક વિચાર કરવા માટે સતત પડકારતી રહે છે.
આ ખરેખર વિચાર પ્રેરક તારણો છે. રિક્સનું પુસ્તક આપણને ડાયલન વિશે નહીં, પણ કળા, નૈતિકતા અને ભાષા વિશે પણ નવેસરથી વિચારતા કરી દે છે. અને કદાચ એક અંતિમ વિચાર જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે, રિક્સ દલીલ કરે છે કે ડાયલન એક મહાન નૈતિક કવિ છે. શું આજના યુગમાં જ્યારે કળા ઘણીવાર નૈતિકતાથી દૂર જતી જોવા મળે છે ત્યારે આવા નૈતિક કલાકારોનું મહત્ત્વ વધી જાય છે, કે પછી કળા અને નૈતિકતાનો સંબંધ જ બદલાઈ ગયો છે? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.